તારીખ 3/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 460 અને 461 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 171.
એ ન્યાયનો એક મુદ્દો એ છે કે પોતાના કરેલા અપરાધનું આ ફળ છે, તેથી પણ આ જીવે તેના પ્રત્યે અણગમો કરવો તે વ્યાજબી નથી, યોગ્ય નથી. વળી ભિન્નપણું છે, શરીરથી પોતે જુદો છે, તેથી દેહ દેહના ધર્મે વર્તે છે, માત્ર પોતે એનો જ્ઞાતા છે, એ રીતે એનો ભિન્નપણાનો પ્રયોગ કરવો સાથે સાથે, એ વિષય લીધો. અને તેનું અનિત્ય આદિ સ્વરૂપ વિચારવું એ ન્યાયમાં જાય છે. પોતાનું નિત્ય અછેદ અભેદ્ય જન્મ જરા મરણ આદિથી રહિત પોતાનું સ્વરૂપ વિચારવું અને ભાવવું, ભાવતા વિચારવું, ભાવતા ભાવતા વિચારવું, એ પણ ભાવનાનો સ્વરૂપ, ભાવનાનો પ્રકાર છે. એ પ્રકારે શરીરમાં વ્યાધિ અને વેદના ઉત્પન્ન થઈ હોય ત્યારે જો પરિણમનને કેળવવામાં આવે, એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવે, તો સામાન્ય રીતે એવા પ્રસંગમાં જે નિદ્ધત નિકાચિત કર્મો બંધાતા હોય એ બંધાતા નથી. આકરા કર્મ બંધાતા નથી, કઠિન કર્મ બંધાતા નથી. હવે અહીંયા એક બીજી વાત લે છે કે આ રીતે સામાન્ય વ્યાધિ ઉત્પન્ન થયે, જો ભાવના ભાવવામાં આવે તો નિશ્ચળ એટલે આકરું એવું કર્મબંધન ઘણું કરીને થતું નથી. એ ઉપરાંત એક બીજો પ્રસંગ લે છે કે મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે, એટલે શું છે, એવો કોઈ રોગ ઉત્પન્ન થયો હોય જેને મહારોગ ગણવામાં આવે, દુસાધ્ય હોય અથવા અસાધ્ય હોય, એવા વ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જરૂર ત્યાગીને, દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણા એ વર્તવું, એ રૂડો ઉપાય છે. ત્યારે તો જરાય ઢીલા પોચા ન રહેવું એમ કહે છે. સામે જો મહાવ્યાધિ ઉત્પન્ન થયો હોય ત્યારે તો અવશ્ય દેહનું મમત્વ ત્યાગવું જ. જો દેહનું મમત્વ ન ત્યાગે તો દેહના મોહને મમત્વ ભાવે પણ એ રોગ તો એનું કામ કરવાનું છે, અને શરીર ત્યાગ થવાનો તે થવાનો છે. પરિણામ એ આવશે કે પોતે અધોગતિમાં ચાલ્યો જશે, પરિણામ બગાડતા પોતે અધોગતિમાં ચાલ્યો જશે. અને એ મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે જો પોતે આ પ્રકારે સ્વરૂપ ભાવના ભાવી હશે અને એ સ્વરૂપ ભાવના પૂર્વક દેહનું મમત્વ છોડ્યું હશે તો જરૂર એ જ્ઞાનીના માર્ગને અનુસરતા ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરશે. પેલો અધોગતિને પ્રાપ્ત કરે છે તો આ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરશે. જ્ઞાનીનો માર્ગ એમ કહીને એમ કહેવું છે કે જે ભાવે ઉદાસીનતા પ્રાપ્ત થાય, જે ભાવે આત્મતા પ્રાપ્ત થાય, એને જ્ઞાનીનો માર્ગ કહેવામાં આવે છે. જ્ઞાનીના માર્ગનો થોડો ખુલાસો કર્યો છે આગળ એક પત્રમાં. ચારસો ને 465માં બીજો જે મોટો પેરેગ્રાફ છે તેને ત્યાં વાત કીધી છે, છેલ્લી ત્રણ લીટીમાં. તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને, એટલે આ મહાવ્યાધિ નો ઉપાર્જિત કર્મ છે એની ઉદયગત સ્થિતિ થઈ, તે સ્થિતિને સંપરિણામે વેદવી, અદિનપણે વેદવી. પુરુષાર્થમાં દિનપણું નથી આવતું, અદિનપણે વેદવી, અવ્યાકુળપણે વેદવી, એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે. શું કહ્યું? શું જ્ઞાની પુરુષોનો માર્ગ છે કે ભલે ગમે તે પ્રકારનો ઉદય આવ્યો હોય, એ તો પોતાના જ બાંધેલા પૂર્વ કર્મનો ઉદય છે, પોતાના અપરાધનો વિષય છે. દીનતા કરવીની, અરે રે મને આમ થઈ ગયું, અરે રે મને આમ થઈ ગયું, મને આકરો ઉદય આવ્યો, એ રીતે દીનપણે પરિણમની અદિનપણે વેદવી એ સ્થિતિને. વ્યાકુળતા બહુ કરવી નહીં, વેદના થાય ને વ્યાકુળતા ન કરવી કે હા. આકુળતા વ્યાકુળતા શરીર પ્રત્યેના મોહને લીધે થાય છે, મમત્વને લીધે થાય છે. જેને મમત્વ જેટલું ઘટ્યું એટલી આકુળતા ઓછી થાય છે,
જેને મમત્વ ગયું તેને આકુળતા થતી પણ નથી. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. એવા વિષમ પરિણામે નહીં વેદવી, એનું નામ સમ પરિણામે વેદવી, એ જ્ઞાની પુરુષોનો માર્ગ છે.
અને તે જ ભજવો, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એવું સ્મરણ કરતા પોતાને તો સ્થિરતા વધે છે, એ ભાવમાં સ્થિરતા વધતી જાય છે. એમને તો એ વાત કરી અહીંયા કે મહાવ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે તો જ્ઞાની પુરુષના માર્ગને અનુસરવું, વિચારણાએ વર્તવું અથવા અનુસરવું, એ રૂડો ઉપાય છે. એ આત્માને કલ્યાણનો, શાંતિનો ઉપાય છે. એ જ એને માઠી ગતિમાં નહીં જવાનો ઉપાય છે, નહીંતર એ કાળે માઠી ગતિમાં જવાના કર્મ બંધાયા વિના રહે નહીં. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, એ ઘણી અઘરી વાત જરૂર છે. કેમ કે દેહની સાથેનો આ જીવનો યોગ, યોગ નામ સંયોગ, જોડાણ એ એટલું નિકટતમ છે કે એમાં કાંઈ ગડબડ થતાં સીધી જ પરિણામો પર અસર આવે છે. શરીરના પરમાણુ અને રચના પરદ્રવ્ય હોવા છતાં એના ફેરફારોની અસર સીધી જ પરિણામો પર આવવા ચાલુ થઈ જાય છે. અને અનાદિનું રૂઢ થયેલું, દ્રઢ થયેલું મમત્વ છે એના ઉપરનું, એટલે એ મમત્વ ઓછું કરવું કે એ મમત્વનો ત્યાગ કરવો એ જરૂર અઘરી વાત છે.
તો પણ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે પરિફળીભૂત થાય છે. જેને એ કરવું જ છે, દેહનું મમત્વ ત્યાગવું જ છે, ઓછું કરવું જ છે, એવો જેણે દ્રઢ નિર્ણય કર્યો છે એને અવશ્ય એમાં સફળતા મળે, મળે ને મળે છે. ન મળે એ વાત નથી એમ કહે છે, મળે જ એને. અને આ પ્રયોગ કરવા જેવો છે, આ વિચારણાને વિચારણાને અનુસરવા જેવું છે. આ જ્ઞાનીની માર્ગ, જ્ઞાનીના માર્ગની સુવિચારણા છે મુમુક્ષુની ભૂમિકાની, કે જો ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાનનું એ કારણ થાય છે. આત્મજ્ઞાનનું કારણ થાય તો એ મોક્ષનું, સિદ્ધપદનું એ કારણ થાય છે. કોઈ સામાન્ય વાત નથી, પણ અસાધારણ મોટી વાત છે. એક બાજુ દેહનું મમત્વ છોડવું એ કઠણ વાત છે, તો પણ જો એ મમત્વ પુરુષાર્થથી, પ્રયત્નથી, નિશ્ચયથી ઘટી શકે છે કે મટી શકે છે તો એ પણ બહુ મોટી વાત છે. એ કોઈ સામાન્ય લાભ નથી, પણ બહુ મોટો લાભ છે. એમ એ લાભ બહુ મોટો છે એમ વિચારીને પણ પુરુષાર્થમાં અગ્રેસર થવા યોગ્ય છે. પુરુષાર્થમાં મુખ્ય થવું, ભલે કોઈ કરે ન કરે. સમાજ સામે જોવું ને ઘણા આવે છે ને, ક્યાં કોઈ પુરુષાર્થ કરે છે? બધા આપણી જેમ જ એમને આવે છે ને, જાય છે, આવે છે ને જાય છે, એમ નહીં.
આપણે કામ કરી લેવું છે એવી મુખ્યતા અંદર આવવી જોઈએ. એ શું વિચારણા છે? હવે એક એનું બીજું પડખું વિચાર્યા છે નીચેના પેરેગ્રાફમાં, કે દેહનું મમત્વ ત્યાગવું અને દેહ પ્રત્યે પ્રીતિ નહીં કરવી એ તો દેહ એક એવું સાધન છે કે જેના લઈને ભોગ અને ઉપભોગનું એ સાધન થઈ શકે છે, કારણ થઈ શકે છે. તે અર્થે તેની પ્રિયતા નથી કરવાની, તેની પ્રીતિ નથી કરવાની. પણ દેહ ઉપર કોઈ દ્વેષ નથી કરવાનો કે આને ઉપવાસ કરી કરીને હૂકવી નાખો, શરીરે કોઈ દ્વેષનો વિષય નથી કરવો. જેમ એ રાગનો વિષય નથી બનાવવો, તેમ એ દ્વેષનો વિષય પણ નથી બનાવવો. એ માટે એક બહુ સારો ન્યાય નીચે આપે છે કે જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. શું? મમતા તોડવી અને મમતા કરવી બે અવિરુદ્ધ છે, અહીંયા વિરુદ્ધ નથી. શું? અપારિણામિક મમતા એવું નામ આપ્યું. અપરિણામિક શું? કે જેના પરિણામે મમતા છૂટી જાય તે અપારિણામિક મમતા છે. તો ત્યાં કેટલો મતલબ છે, પોતાને પ્રયોજન છે કે આત્મકલ્યાણનું જે સાધન થાય છે સત્સંગનું, સદગ્રંથોના અધ્યયનનું, એ પ્રકારે જે બાહ્ય સાધન છે. અંતરંગ સાધન તો પોતાનો પુરુષાર્થ છે, પણ એ અંતરંગ પુરુષાર્થમાં જે બાહ્ય સાધન છે એવું જ્યાં સુધી દેહનું નિમિત્તપણું છે જીવના કલ્યાણના સાધનમાં, ત્યાં સુધી તેને વિશે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે હવે એનો અર્થ કરે છે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વ અર્થે કરવાની ઈચ્છા એ નહીં, પણ દેહે કરીને, તે દેહે કરીને જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે તેવી જ બુદ્ધિએ, તેવા જ અભિપ્રાયથી તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. શું થાય છે કે માણસ અનુકૂળતા અને પ્રતિકૂળતાની એટલી મુખ્યતા રાખે છે કે એને કારણે એ બાહ્ય સાધનને એને છોડવા પડે છે, આત્મકલ્યાણના બાહ્ય સાધનનો એને ત્યાગ કરવો પડે છે. એમ કે ભાઈ અમને નહીં ફાવે, અમારા ઘર સિવાય અમને ક્યાંય નહીં ફાવે, એટલે ઘરે બેઠા જો કાંઈક થતું હોય તો કરવું છે, બહારમાં ફેરફાર થાય અને ન ફાવે તો એ છોડી જવાનું થાય છે. તો એ એટલા પૂરતો દેહનો ઉપચાર કરવો યોગ્ય છે કે જેને લઈને બાહ્ય સાધનમાં પોતે પ્રવર્તવામાં બાધક ન થાય, શરીરના રોગ વ્યાધિ અને અશાતા એ બાહ્ય સાધનમાં વ્યાધિ ન થાય એટલા પૂરતો એવી બુદ્ધિએ, એવા અભિપ્રાયથી ઉપચાર કરવામાં કાંઈ દોષ નથી એમ કહેવું છું. કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર એટલે ટ્રીટમેન્ટ, પછી એમાં દવા લેવી છે કે કોઈ પણ પ્રકારની એની સારવાર છે એને ઉપચાર કહે છે, તે દેહના મમત્વ અર્થ કરવાની ઈચ્છા એ નહીં. શું? દેહમાં પોતાને પ્રીતિ છે એ વધારવાની ઈચ્છા એ નહીં, પણ તે દેહ કરીને જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એમાં નિમિત્ત પડે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, એ લાભ જતો કરવો પડે છે, તે જતો ન કરવો પડે એમ. તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિથી એટલે તેવા અભિપ્રાયથી એમાં ભૂલ કરે એને દેહના અનુરાગનો, દેહના મમત્વનો જો અભિપ્રાય ઓછા વધતા અંશે હોય એટલું નુકસાન થાય. તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાદ નથી. તો એવો ઉપચાર થોડો ઘણો કરવો પડે તો એમાં આત્માને દોષ નથી. હા, એડજસ્ટમેન્ટ છે. અથવા આ એક બીજું પડખું છે, બીજું એક પડખું છે કે જ્યારે પોતે અભિપ્રાય શું રાખે છે એના પરિણામ કેવા છે એ પરિણામે બંધ છે. પરિણામે બંધ છે, ક્રિયાએ બંધ નથી. શું? તો જે દેહ કરીને આત્મસાધન કરવાનો જ્યાં અભિપ્રાય છે ત્યાં એ દેહને સારવાર અર્થે કંઈક કરવું પડે તો એ અભિપ્રાયથી કરતા દોષ નથી, બાદ નથી. જે કાંઈ તે મમતા છે અથવા તે ઉપચાર વગેરેનું કાર્ય છે તે અપારિણામિક મમતા છે. કેમ છાપવામાં ભૂલ હોય તો સુધારી લેજો. શબ્દ અપારિણામિક છે. જે કાંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે. અપારિણામિક મમતા છે એટલે પરિણામે સમતા સ્વરૂપ મમતા છે, એમાં વિષમતા નથી એમ કહેવું છે. વિપર્યાસ નથી, વિરુદ્ધતા નથી. આત્મકલ્યાણથી વિરુદ્ધ જવાનું કારણ નથી પણ આત્મકલ્યાણને અનુસરવાનું કારણ છે, માટે ત્યાં વિષમતા નથી પણ સમતા છે એમ લેવું. હવે ચોખવટ કરે છે, પણ તે દેહની પ્રિયતા અર્થે નહીં, દેહ ઉપર પ્રેમ છે એટલા માટે નહીં. સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે એટલા માટે નહીં, અને તે હેતુ છોડવો પડે છે એટલા માટે નહીં. એવા પ્રકારના આર્ત ધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી. દેહમાં દેહ આત્મબુદ્ધિ કરવામાં જીવને દેહ પ્રત્યે મમત્વ છે અને ભોગ ઉપભોગનું સાધન છે, એ સાધન જળવાઈ રહે એવો પણ એની અંદર હેતુ છે એમ. એમ કે રોગ હશે તો આપણે ખાવા પીવામાં બધું નહીં ખાઈ શકીએ, પરેજ પાળવી પડશે. મુખ્યપણે તો શરીરની રોગિષ્ઠ અવસ્થાને લીધે પરેજ પાળવી પડે છે, અને પરેજ પાળવાની અંદર પોતે ઈચ્છે એ પ્રમાણે ભોજન નથી કરી શકતો. તો જો શરીર તંદુરસ્ત હોય તો બધું ખાઈ શકાય, વાંધો આવે નહીં, એટલા માટે નહીં. પણ આત્મકલ્યાણના કારણથી એની કાંઈ સારવાર કરવી કે ઠીક રાખવાનું બને તો એ પ્રકારના પરિણામ છે, એ અભિપ્રાય અનુસાર ઠીક છે. પણ એવું કોઈ આર્ત ધ્યાન નથી કરવાનું કે જેમાં દેહમાં જે આત્મબુદ્ધિ છે એ દ્રઢ થઈ જાય. એ પ્રકારે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણના તેવા પ્રસંગે લક્ષ્ય રાખવો યોગ્ય છે. આ પ્રકારના જ્ઞાની પુરુષની શિક્ષા છે, શિખામણ છે. શિક્ષા એટલે શિખામણ છે, અને તે આત્મકલ્યાણના તેવા તેવા પ્રસંગે તેમાં લક્ષ આ પ્રકારનો રાખવાનો છે, બીજો કાંઈ લક્ષ્ય રાખવાનો નથી. એટલે કોઈ જીવ, સાધક જીવ, કોઈ શરીરને ઉપચાર કરે તો એકાંતે એને દોષિત છે એ પ્રકારે વિચારવા યોગ્ય નથી, નહીંતર આ ભૂલ થઈ જશે. દેહનું મમત્વ છોડવાનું હતું, આ તો શરીરમાં રોગ મટે માટે દવા ખાય છે, એ દવા એને ન ખાવી જોઈએ. કેમ કે દેહનું મમત્વ છોડવું છે, ભલે જે દેહનું થવું હોય તે થાય. કહે છે કે દેહાત્મ બુદ્ધિથી તો તે કરવા યોગ્ય નથી, એ વાત વ્યાજબી છે. પણ આત્મકલ્યાણના સાધન અર્થે અને એ સાધનમાં બાધા ન આવે તે અર્થે જો તેમ કરવામાં આવે તો કાંઈ એમાં દોષ કે બાધા આવતી નથી. જેમ કે માણસ શાસ્ત્ર અધ્યયન કરે છે, મહાન આચાર્યોના અને જ્ઞાની પુરુષોના ગ્રંથોનું અધ્યયન કરવું છે કે જેને લઈને આત્મભાવ જે નિમિત્તે વિશેષ આવિર્ભાવ થાય છે, આત્મરસ કેળવાય છે અને આત્મતા પ્રત્યે જવાય છે, તો ત્યાં આંખ સાધન છે, દેહનો એક અવયવ છે. હવે આંખે મોતિયો આવતો હોય કે આંખમાં કાંઈ બીજો રોગ શરૂ થયો હોય તો વાંચવું બંધ કરી દેવું પડે, તો એ વખતે ઉપચાર કરવો કે ન કરવો, કે ભલે આંખ ફૂટી જાય ભલે આંખ મટી જાય કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં દેહાત્મ બુદ્ધિથી વર્તવું છે? મુમુક્ષુની ભૂમિકામાં, નીચેની ભૂમિકામાં આ મુનિરાજ હોય એને એ વિકલ્પ નથી, કેમ કે એ એટલા બળવાન છે કે શરીરના સાધનને ગૌણ કરીને પણ એ આત્મ સાધન સારી રીતે કરી શકે છે. પણ જ્યાં એટલું શરીર સાધન ગૌણ કરવાની પોતાની પરિસ્થિતિ નથી અને બીજા નિમિત્તોના સદ્ભાવમાં આકુળ વ્યાકુળને આર્ત ધ્યાનને પ્રાપ્ત થઈ જાય છે એવી યોગ્યતા છે, ત્યાં એણે કેવા નિમિત્તોની વચ્ચે કેવા સંઘની વચ્ચે રહેવું એનો વિવેક કરવા યોગ્ય છે. એ વિવેક ન કરે તો પણ એ આત્મકલ્યાણને અનુસરવા માટે એના પરિણામ યોગ્ય નથી, અયોગ્ય પરિણામ છે. તો એ રીતે ઉપચાર કરતા તેવા પ્રસંગે લક્ષ્ય રાખવામાં આવે તો એ જ્ઞાની પુરુષના માર્ગની શિક્ષા છે, એ શિખામણ છે કે એ રીતે પોતે પોતાના પરિણામ જોઈને એનો વિવેક કરવો. ભલે ગમે તે થાય, આપણે દવા નથી લેવી ને પછી પરિણામ પાછા બગડે, જેમ ઉપવાસ કરીને બગડે એમ રોગ થઈને બગડે, વેદનામાં પરિણામ બગડે ને આર્ત ધ્યાન થાય, એ રીતે પણ આર્ત ધ્યાન કરવા જેવું નથી. તો ત્યાં એણે એ રીતનું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ કે પોતાના પરિણામ ન બગડે. કાલે વાત કરી હતી કે પરિણામની દવા કરવાની છે, રોગની દવા મુખ્યપણે નથી કરવાની, પણ મુખ્યપણે પરિણામની દવા કરવાની છે, ભાવની દવા કરવાની છે. શરીરને અર્થે શરીરની દવા નથી કરવી, ભાવ બગડે નહીં ને ભાવ સુધરે આ એક હેતુ જળવાવો જોઈએ. શરીરનો ઉપચાર કરવા ગૌણ વાત છે, પરિણામનો બગાડ સુધારતે મુખ્ય વાત છે. આ હેતુ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. એ વાત બીજા પડખાની આ પેરેગ્રાફમાં કરી એમને, કારણ કે જ્યારે એ વાત પ્રકરણ હાથમાં જ આવ્યું છે, પત્રની અંદર એ વિષય એજન્ડા ઉપર લીધો છે, ત્યારે એના જેટલા પડખા સ્પષ્ટ થાય એટલા પડખા સ્પષ્ટ કરે કે જેથી મુમુક્ષુ જીવ ભૂલામણીમાં પડે એને, ભ્રાંતિમાં પડે નહીં. પણ એ આહારની મર્યાદા છે, બીજું કાંઈ શરીરમાં રોગ આવે તો ઉપચારની ત્યાં મર્યાદા નથી. હા, એમ નીચે પણ એ પોતાના પરિણામ જોઈને, ત્યાં એટલી જ વાત છે, આહારથી વિશેષ કોઈ વાત નથી. પછી કોઈ કોઈને બીજાને ખ્યાલ આવે છે કે મુનિરાજ છે કોઈ રોગથી શરીર ગ્રસિત થઈ ગયું છે એમને, તો એ આહારમાં ઔષધિને ભેળવી દે છે. સિદ્ધિ ઔષધિ આપે તો પણ મુનિરાજ લીએ નહીં, માગે તો નહીં પણ આપે તો પણ લીએ નહીં. આ લોકોમાં કથામાં વિપર્યાસ આવ્યો છે કે ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું પછી દવા મગાવી, કે ફલાણાના ઘરે જઈને મારી દવા લઈ આવો. કેમ કે ત્યાં એવી પ્રથા છે કે ગુરુ હોય એ શિષ્યને કામ સોંપે કે તમારે માતનું મારું કામ કરી આપવું. એ પરિસ્થિતિ મુનિદશામાં હોતી નથી. મુનિદશામાં હોતી નથી તો કેવળ જ્ઞાનની દશામાં હોવાનો તો સવાલ જ નથી. જો કે કેવળ જ્ઞાનમાં તો ઉપસર્ગ પરિસર નાશ થઈ જાય છે. જેવું કેવળ જ્ઞાન થાય ત્યારે કોઈ પણ પ્રકારના ઉપદ્રવ કુદરતી ઉપદ્રવ પણ ન થાય કે મનુષ્ય દેવકૃત પણ ઉપદ્રવ એને હોઈ શકે નહીં. પણ મુનિરાજ હોય તો પણ દવાની યાતના ન કરે. પણ એ પણ ઓલા ભેળવી દે, પોતે માગે એમ નહી. એવી નિર્દોષ દવા હોય તો એ આહાર ને અંદર નાખી દે. પોતે શરીરનો રોગ મટાડવા અર્થે દવા ન લીએ એ જાતની મર્યાદા છે. ત્યારે જ્ઞાની એમાં જો કોઈ આહાર દાન કરનાર હોય અથવા ઔષધ દાન સાથે સાથે આહાર દાનની સાથે સાથે ઔષધ દાનનો જે પ્રકાર છે એમાં જ્ઞાની પુરુષ હોય તો એ એમ વિચારે છે કે જે દેહના બાહ્ય સાધનથી મુનિરાજને રત્નત્રયનું પાલન થાય છે, વ્યવહાર રત્નત્રયનું અને નિશ્ચય રત્નત્રયનું પાલન થાય છે અને મોક્ષ માર્ગમાં તેઓ સ્થિર રહી શકે, એ મોક્ષ માર્ગની રક્ષા કાજે હું ઔષધ દાન કરું છું, શરીરની રક્ષા કાજે નહીં, આવો અભિપ્રાયની અંદર હોય છે. આહાર પણ એ જ રીતે દેવાય છે. મુનિના શરીરના પોષણ માટે આહાર નથી દેવાતો, પણ મુનિપણાને ટકાવવા માટે આહાર દાન દેવામાં આવે છે. એટલે મોક્ષ માર્ગની પુષ્ટિ છે, શરીરની પુષ્ટિ નથી. મુનિરાજના આહાર દાનમાં મુનિરાજના શરીરની પુષ્ટિ નથી, પણ મોક્ષ માર્ગની પુષ્ટિ છે. એટલે મોક્ષ માર્ગને બાધા ન આવે એવું બધું વિચારે છે આહાર દાન દેનાર, ઔષધ દાન દેનાર. અત્યારે માગે એ આપે એમ નથી, અત્યારે તો જે માગે એ આપી દે છે કે ભાઈ અમારા માટે શિયાળો છે એટલે જરા ગુંદર પાક સારો બનાવજો. એ શરીરની પુષ્ટિ માટે આહાર દાન નથી, મોક્ષ માર્ગની પુષ્ટિ માટે આહાર દાન છે, રત્નત્રયની પુષ્ટિ માટે આહાર દાન છે. એટલે એ અંદરનો અભિપ્રાય આહાર દાન દેનારનો એવો છે કે આ જગતમાં મોક્ષ માર્ગ ત્રણેય કાળે જીવંત રહો, ત્રણેય કાળે જીવંત રહો મોક્ષ માર્ગ. આ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને મોક્ષ માર્ગમાં પ્રવર્તાવે છે એવો એમનો મોક્ષ માર્ગને ટકવાનો એમાં અભિપ્રાય છે, બીજો અભિપ્રાય એની અંદર નથી. માટે નિર્દોષતા જાળવવામાં આવે છે એ પ્રકાર છે. એમ પોતાના માટે પણ એ રીતે લેવું. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. હવે શું છે કે જેને આ પત્ર લખ્યો છે એને કોઈ શારીરિક વેદના અથવા રોગનો ઉપદ્રવ હશે અને એ એમાં પરિણામ થોડા ખેદ થતા હશે, ભયવાન થતા હશે, તો એને એમ કહે છે કે તમે નિર્ભય થઈ જાઓ અને વ્યાકુળતા આકુળતા છોડી દો, ખેદ છોડી દો, દ્વેષ છોડી દો. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખીને એમને જે જ્ઞાની પ્રાપ્ત થયા છે એમને શું છે કે કંઈક આ લોકોને ઓળખાણ આવી છે, એટલે જ્ઞાનીના શરણમાં પછી ભય રાખવાની જરૂર નથી. શું એને જ્ઞાનીનું શરણ મળ્યું એને ભય રાખવાની જરૂર રહેતી નથી, એમ કે એ નિર્ભય થઈ ગયા. જેમ કે આપણે કહીએ ને કે ભાઈ અમારે તો ઘણા અમારા માથે ઘણા મોટા મોટા માણસો છે, અમારે શું વાંધો છે, એમ વિચારે છે કે નહીં. આ નેતાઓની લાગભગ હોય, બીજા કોઈ પૈસાવાળાની લાગભગ હોય, કોઈ બીજાની સાથે સંબંધો એવા હોય તો માણસ નિર્ભય થઈ જાય છે ને. એમ જેના માથે જ્ઞાની છે એ નિર્ભય થઈ જાય છે, કેમ કે એણે એનું શરણ ગ્રહણ કર્યું છે કે ક્યાંય પણ મારી ભૂલ થશે તો એ મને બચાવી લેશે. એટલે સર્વ પ્રકારે શરણાગત બુદ્ધિ કેવી છે? જ્ઞાની પ્રત્યે સર્વ પ્રકારે શરણમાં બુદ્ધિ છે જ્ઞાની પ્રત્યે, ત્યારે એને નિર્ભયપણાને નિખેતપણાને ભજવું જોઈએ. એમાં એને ભય અને આકુળતા કરવાની જરૂર નથી. એવી શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, જો અહીંયા ભગવાનને સર્વજ્ઞને વચમાં લાવ્યા, કે આ તીર્થંકરની શિક્ષા છે, શિખામણ છે કે જ્ઞાનીના શરણમાં જઈને તું નિર્ભય થઈ જા, નિશંક થઈ જા, અને કોઈ પણ પ્રકારે તારે ગભરાવાની જરૂર નથી. ખેદ એટલે ગભરાવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી. અને અમે પણ એ જ કહીએ છીએ જે તીર્થંકરે કહ્યું, એ પણ અમે કહીએ છીએ. એમ કહીને ટૂંકામાં એમ કહી દીધું કે તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ કારણથી, કોઈ પણ નિમિત્તથી, કોઈ પણ બાને, કોઈ પણ ઉદયના કારણે આ સંસારની અંદર ક્લેશ પામવા યોગ્ય નથી, દુઃખી થવા યોગ્ય નથી, પરિણામને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં લઈ જવા જેવા નથી, ગમે તે કારણ બન્યું ન હોય. આમાં ફક્ત સમજણ અને અણસમજણનો જ સવાલ છે. જ્યાં મારાપણું છે ત્યાં ગડબડ થયા વિના રહેશે નહીં. સંસારની અંદર ક્યાં પરિણામ બગડે છે કે ક્યાં પરિણામ વધારે ચીકણા થાય છે, કે જ્યાં મારાપણું છે ત્યાં ખરેખર તો એનું કાંઈ છે નહીં. કોઈ બીજો આત્મા આ આત્માનો નથી, કે એ સિવાયના બીજા કોઈ અચેત પદાર્થો પણ આ ચેતન પદાર્થને સાથે ખરેખર કાંઈ સંબંધ ધરાવતા નથી. એ તો એક હોકઠાબાજી છે, દાણા નાખ્યા અને હોકઠા ગોઠવાણા. દાણા કેમ પડવા એ કોઈનો હાથની બાજી નથી, ભલે પોતાના હાથે નાખે છે તોય ધાર્યા પણ પ્રમાણે પડે કાંઈ કે નહીં, સોખા આપોઆપ ગોઠવાય છે બસ. એમ સચેત અચેત પદાર્થોના જે કાંઈ સોખા ગોઠવાય છે એમાં આ જીવને ખરેખર કાંઈ લેવા દેવા નથી. લેવા દેવા નહીં હોવા છતાં જે પોતાપણું કર્યું છે, મારાપણું કર્યું છે, એ જ પરિણામ બગડવાનું કારણ ચોખ્ખે ચોખ્ખું છે. આ સિવાય કાંઈ વાતમાં માલ નથી. કહે છે કે કોઈ પણ કારણે, કેવા અમુક કારણે ને એમ નહીં, કોઈ પણ કારણે આ સંસારમાં પરિણામને ક્લેશિત થવા દેવા યોગ્ય નથી. આ મુખ્ય પકડીને રાખવું, કેમ કે એ ક્લેશ છે એ કોના કારણે ઉત્પન્ન થાય છે, કે અવિચાર અને અજ્ઞાન આ એનું કારણ છે. અવિચાર અને અજ્ઞાન, વિચારવાન પણ હોય ત્યાં પણ ક્લેશ થતો નથી, અને સમ્યક જ્ઞાન પણ હોય ત્યાં પણ આવો ક્લેશ થતો નથી. કેમ કે એની કિંમત ચાલી ગઈ છે. આગળ એ વાત આવી ગઈ ને કે એની કિંમત ચાલી ગઈ છે. જો સામે બીજો પેરેગ્રાફ છે, આગળના પત્રનો વચ્ચેનો પેરેગ્રાફ છે ને, જે વસ્તુનું મહાત્મ્ય એટલે મૂલ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. આ સિદ્ધિ વાત છે. ક્લેશ તો ત્યારે છે કે એની કિંમત આપી છે ત્યારે, એની કિંમત નથી તો ક્લેશ નથી. આ સિદ્ધિ વાત છે. એટલે અવિચારથી એની કિંમત આપી છે, અજ્ઞાનને લઈને કિંમત આપી છે, અજ્ઞાનને લઈને સંબંધ ગણ્યો છે. ખરેખર પરમાર્થપણે વાસ્તવિકપણે સંબંધ નહીં હોવા છતાં પોતે સંબંધ ગણ્યો છે, સંબંધ સ્વીકાર્યો છે, સંબંધ માન્યો છે, ખરેખર સંબંધવાળો પોતાને કલ્પ્યો છે. આ એને લઈને એને લઈને ક્લેશ છે, એને લઈને દુઃખ છે, એને લઈને આર્ત ધ્યાન છે, એને લઈને માઠી ગતિ અને અધોગતિનું આ કારણ છે. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે, અધોગતિનું આ કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે, એ પંચમ ગતિનું. આત્મગતિ કહો કે એ પંચમ ગતિનું એ કારણ છે. આ કાળમાં પંચમ ગતિનું કારણ વિદ્યમાન છે એમ કહેવું છે. શું આત્મજ્ઞાન અને સદવિચાર છે એ આત્મગતિનું એટલે પંચમ ગતિનું એ કારણ છે. તેથી કોઈ પોતાને આમ એમ કે તમે અવિચારી છો તો એને સારું ન લાગે કે અમને અવિચારી કહી દીધા. શું ભાઈ, તારા આત્માને તું પોતે નુકસાન કરે છો એ અવિચારી નથી, પણ તો શું છે? જ્ઞાની અને મુમુક્ષુ તો પોતાને નિંદે છે, એવી રીતે પોતાને નિંદે છે. શું પોતે એક જગ્યાએ લખશે કે આ રીતે પુરુષાર્થ કરીને અમે આગળ ન વિધ્યા અને પ્રમાદમાં રહી ગયા તો અમારા જેવા પણ અવિચારી થોડા જાણવા. ખુલ્લું લખે છે, એ પોતે આગળ વધવા માટે લખે છે. પણ અહીંયા જેને જે પ્રસંગ પ્રાપ્ત હોય, જેને પોતાને જોડાણ થતું હોય, જે પ્રસંગથી, જે વ્યક્તિથી, જે વસ્તુથી, શું ક્યાંય પણ જોડાણ થતું હોય, ત્યારે એને સમજવું કે અવિચારે કરીને થાય છે, સદવિચારે કરીને એ હોઈ શકે નહીં. આ અવિચાર અને સદવિચાર પ્રતિપક્ષમાં છે. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે. મુમુક્ષુ જીવને તરી જાય એવી વાત છે, ડૂબતો બચી જાય અને તરી જાય એવી વાત છે. એ સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે, અને તેનો પ્રથમ સાક્ષાત ઉપાય એટલે કે એ ન થતું હોય ત્યારે શું કરવું. એવો સદવિચાર ને આત્મજ્ઞાન ન થતો હોય અને અવિચાર ને અજ્ઞાન થઈ જતું હોય ત્યારે શું કરવું, કે એને જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જણાય છે. એનો સાક્ષાત ઉપાય કહો કે એનો સિદ્ધે સિદ્ધો ઉપાય કહો, એનો પ્રત્યક્ષ ઉપાય કહો કે એને જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી. એટલે આવા જે વચનોમાં જ્ઞાની પુરુષની આજ્ઞા છે એ એવી રીતે પોતે રાખવી પોતાની પાસે સમક્ષ કે આવું થાય ત્યારે તરત જ એનું અનુસંધાન થાય, એને એવી રીતે એ વાત રાખવી, ગોતવી પડે એમ નહીં. શું એ વખતે મૂંઝાય ત્યારે ગોતવું પડે કે આ જ્ઞાની પુરુષની આવા કાળે શું આજ્ઞા છે એમ નહીં. પ્રથમથી જ એને, જેમ કોઈ માણસ ઘરમાં દવાઓનો કબાટ રાખે છે કે નહીં, ફર્સ્ટ એડ બોક્સ રાખે છે કે નહીં, અડધી રાતે જરૂર પડી ક્યાં એ વખતે જવું, આપણે ઘરે હોય તરત દવા લઈ લેવા, એમ પ્રથમથી એ જાતનું આયોજન રાખવામાં આવે છે. એમ આ જે જ્ઞાની પુરુષની આજ્ઞા અને સદવિચારણાના જે વચનો અને એ ભાવો છે એ તરત જ પોતાને મળે એવી વ્યવસ્થા એને રાખવી, અને એ વખતે ગોતવું પડે એમ ન હોવું જોઈએ, સીધું જ હાથમાં આવે એવું હોવું જોઈએ, તો એકદમ પરિણામ ફરી જાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પ્રણામ પહોંચે એ કલોલના ભાઈ અને એક બીજા બહેન છે, એને આ પત્ર લખેલો છે. એમાં આટલી આટલી વાતો નાખી છે એક પુત્રની અંદર, 460 પૂરો થયો, 461 પરમ સ્નેહ શ્રી સુભાગ્ય, આપને પ્રતાપે અત્રે કુશળતા છે. આ તરફ દંગો ઉત્પન્ન થવા વિશેની વાત સાચી છે. દંગો એટલે તોફાન, કોઈ હુલ્લડ થાય, તોફાન થાય એને દંગો કહે છે. મુંબઈમાં ક્યાંક તોફાન થયાના સમાચાર સાંભળ્યા હશે અને લખ્યું હશે કે તમારી બાજુ કાંઈક ગડબડ છે, તો કેમ છો તમે બધા, સલામત છો ને, કુશળ છો ને? તો કે અત્રે આપને પ્રતાપે અત્રે કુશળતા છે, આ તરફ દંગો ઉત્પન્ન થવા વિશેની વાત સાચી છે, એવું બન્યું છે. હરિ ઈચ્છાથી અને આપની કૃપાથી અત્રે કુશળ ક્ષેમ છે. સુભાગભાઈ પ્રત્યે જરા વિશેષ ભાવ વ્યક્ત કરે છે. શ્રી ગોસળિયાને અમારા પ્રણામ કહેશો. ઈશ્વર ઈચ્છા હશે તો શ્રાવણ વદ એકમની લગભગ અત્રેથી થોડા દિવસ માટે બહાર નીકળવાનો વિચાર આવે છે, નિવૃત્તિ માટે. શ્રાવણ વદમાં નિવૃત્તિ માટે નીકળવાનો ઈચ્છા છે. ઈશ્વર ઈચ્છા હશે એટલે કે કુદરતી બનવા યોગ્ય હશે, તો વિકલ્પ અનુસાર બને જ એવો કોઈ નિયમ નથી. કઈ ગામ અથવા કઈ તરફ જવું તે હજુ કાંઈ સૂઝ્યું નથી, એટલે નિવૃત્તિ માટે કયા ગામ જવું, કઈ તરફ જવું એ હજી કાંઈ વિચારમાં પાકું થયું નથી. પરંતુ કાઠિયાવાડમાં આવવાનું સૂજે એમ ભાસતો નથી. કાઠિયાવાડ બાજુ નહીં આવીએ. આપને એકવાર તે માટે અવકાશનું પૂછાયું હતું કે તમને વખત હોય તો તમે ત્યાં સાથે રહો. આપને એકવાર તે માટે અવકાશનું પૂછાયું હતું, તેનો યથાયોગ ઉત્તર આવ્યો નથી. અને તેનો કોઈ ખાસ જે જવાબ ચોક્કસ આવવો જોઈએ એવો જવાબ આવ્યો નથી. ગોસળિયા બહાર નીકળવાની ઓછી બીક રાખતા હોય અને આપને પણ નિરુપાધિ જેવો અવકાશ હોય, પાછો બહાર નીકળીને ઉપાધિ કરવી પડે એવું ન હોય, તો 5-15 દિવસ કોઈ ક્ષેત્રે નિવૃત્તિવાસનો વિચાર થાય છે તે ઈશ્વર ઈચ્છાથી કરીએ, એટલે કુદરતી જો મેળ ખાય તો એ જાતનો નિવૃત્તિમાં રહેવાનો વિચાર છે. હવે લખે છે કે કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે તેને પણ સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યેનું વીર્ય મંદ પડી જાય છે. આ એક સામાન્ય મુમુક્ષુની વ્યાખ્યા બાંધી છે. શું આ હોશ આવે છે ને માણસને, ઘરે લગ્ન પ્રસંગ હોય દીકરા દીકરીના, કોઈ બીજા પ્રસંગ હોય, શું ત્યારે જે તે પ્રસંગે માણસ હોશમાં ને હોશમાં આવી જાય છે, એ સામાન્ય મુમુક્ષુમાં પણ એવું બનતું નથી એમ કહે છે. સંસારના સંબંધો, સંસારના કાર્યો, સંસારના પ્રસંગો, એ સંબંધમાં એનો ઉત્સાહ ઠંડો પડી જાય છે. એ સમજે છે કે આમાં પરિણામની અંદર ઉલ્લાસ થઈ જવાથી આ જીવને વધારે નુકસાનનું કારણ છે. એ વખતે ખ્યાલ જીવને નથી આવતો, ત્યારે જે મીઠાશ વેદે છે એનો ખ્યાલ સંયોગ કાળે નથી આવતો, પણ વિયોગ કાળે એનો ખ્યાલ આવે છે. અને એ વિયોગ કાળે એ પ્રત્યાઘાત રૂપે ઉત્પન્ન થતા પરિણામ એ અસહ્ય પરિણામ થઈ જાય છે માણસને. એટલે પહેલી વખતે જો ચેત્યો હોય તો બીજી વખતે એને સહેજે સહેજે ઓછું દુઃખ થાય અને તીવ્ર દુઃખી ન થાય અને તીવ્ર કર્મ ન બંધાય એ પરિસ્થિતિમાં પહેલેથી જ આવી જાય. એના માટે એને મુમુક્ષુતામાં આવવું જરૂરી છે. અને સામાન્ય મુમુક્ષુને તો આવવું હોય એમ કે છે. શું હા એવું ન હોય તો હજી સામાન્ય મુમુક્ષુમાં જીવ નથી આવ્યો એમ સમજી લેવું. શું આ કેવી કેવી વાતો પ્રસંગોચિત કરી છે એમણે કે કોઈ જીવ સામાન્ય મુમુક્ષુ થાય છે, એક મુમુક્ષુતામાં પ્રવેશ કરે છે, એમાં પણ એને સંસારના પ્રસંગમાં પ્રવર્તવા પ્રત્યેનું વીર્ય એટલે ઉત્સાહ મંદ પડી જાય છે. જે ઉમંગ અને ઉત્સાહથી અને જે જોરથી પહેલાં કરતો એ પ્રકારે એને આવે નહીં, એ વખતે ચેતી જાય કે નહીં. આમાં કાંઈ બહુ વિશેષતા માનવા જેવી નથી, વિશેષતા કરવા જેવી નથી અને તીવ્ર રસે કરીને ઉલજીને પડવા જેવું નથી. એટલી જાગૃતિ એને હોય તો એને હજી સામાન્ય મુમુક્ષુતા કહેવામાં આવે છે. ને ના એ વ્યવહારમાં આપણે કોઈને લખીએ ને કોઈ બાજુમાં ફલાણા પાડેશું ને અમારા પ્રણામ કહેજો, ઘરમાં ફલાણાને અમારા પ્રણામ કહેજો, એમ વ્યવહાર પત્ર વ્યવહારમાં જે લખવાની પદ્ધતિ હોય છે. હા બોલાવે તો શું છે કે એ બંને મિત્રો હતા, બંને મિત્રો હતા અને એમને એમ હતું કે સંઘમાં આવશે તો એનામાં ફેર પડી જશે. યોગ્યતા એવી ગોસળિયામાં એવી યોગ્યતા નહોતી, એમને ઘણું બીજું હંગીરું હતું. પણ સૌભાગભાઈ એમને શ્રીમદજી વિશે વાતો કરતા હતા અને શ્રીમદજી પ્રત્યે એને આકર્ષણ થાય ને ઓળખાણ થાય એવો એમને અંદરમાં અભિપ્રાય પણ હતો કે આને પણ લાભ થાય તો સારું, અમારા મિત્ર છે ને એને પણ લાભ થાય તો સારું, એવું હતું. એટલે એટલા પૂરતી વાત છે. એનો અર્થ એ છે કે સંસારના પ્રસંગમાં તીવ્ર રસે કરીને તીવ્ર ઉત્સાહથી ને ઉમંગથી પ્રવર્તતા હોય ત્યારે એમ જાણવું કે હજી અહીંયા મુમુક્ષુતા, સામાન્ય મુમુક્ષુતા પણ હજી આવી નથી, એમ સીધી વાત છે. તો અમને તે પ્રત્યે ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતો નથી. સામાન્ય મુમુક્ષુને પણ ઉત્સાહ ઠરી જાય તો અમારા જેવાને એની ઘણી મંદતા હોય એમાં કંઈ મોટી વાત નથી, કોઈ આશ્ચર્યવાળી વાત નથી. તો અમારી દશા જ એટલી છે કે અમને ઉત્સાહ ન આવે. આ તો શું કહેવું છે કે પોતાને રસ નથી છતાં પ્રવૃત્તિ છે, એ વાતને સાથે સાથે મીંડવે છે પોતે. કે અમને ઘણી મંદતા વર્તે તેમાં આશ્ચર્ય લાગતું નથી, તથાપિ કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે, એવું જ કોઈ અમે કર્મ બાંધ્યું છે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. ખાસ કરીને જે વ્યાપારમાં પ્રવર્તવાનું રહ્યા કરે છે મુંબઈમાં, એ વાત એમને એમ લાગે છે કે સામાન્ય માણસો વેપાર કરે છે, આપણે વેપાર કરીએ છીએ, ફેર હું આપણે શું કે લોકોને તો ઘણો રસ છે. એ જ આત્મા થઈ પડે છે, વેપાર ધંધો એ જ આત્મા થઈ પડે છે. સર્વસ્વ માનીને જીવો કરે છે ત્યારે પોતાને તો એમાંથી ઘણો ઉત્સાહ ઓસરી ગયો છે, છતાં કરવું પડે છે, એ વાત એમને ખટકે છે. અને તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે, પણ તે કેવું રહ્યા કરે છે, કોના જેવું રહ્યા કરે છે કે જે ખાસ સંસાર સુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોસાય એવું રહ્યા કરે. મોટા પ્રમાણમાં ધંધાનો વોલ્યુમ છે, ધંધાનું કદ મોટું છે, એટલે એવો ધંધો તો મોટો ધંધો કોણ કરે જેને બહુ પૈસા મેળવવા હોય અને ઘણે સંસારમાં બહુ સુખી થઈ જવું હોય. શું એ તો એવા ધંધો મોટા પ્રમાણમાં કરે, અમારે એવું કરવું પડે છે, એ પોતાને એ વાત અજુગતી લાગે છે, અયોગ્ય લાગે છે. હા, એટલે એમની વિચારણામાં કેટલી વ્યવસ્થિત વાત છે કે સામાન્ય મુમુક્ષુને આમ હોય, અમારે તો રસ નથી છતાં ઘણા રસવાળા જે કાર્ય કરે એવા કાર્યમાં અમે ઉભેલા દેખાઈએ છીએ. શું એટલો સંગ પ્રસંગનો એટલો ઘેરાવો છે. શું પરિણામ તીવ્ર થઈ જાય તો અમારે એવું કાર્ય કરવું પડે, એ તો બરાબર અમને નથી લાગતો કે આવું ન કરવું પડે તો સારું. એમ શું ભલે પોતાનો રસ નથી, જાગૃતિ ઘણી છે તો પણ પારનો દેખાવ ખોટો થાય છે, એ વાત બરાબર ખ્યાલમાં આવેલી છે. એમ નથી નહીં કે જ્ઞાનીને હોય એનો વાંધો નથી, એમ નથી. શું અનુમોદના નથી, નિષેધ છે, એ વાત સ્પષ્ટ થાય છે એમાંથી. કે જે ખાસ સંસાર સુખની ઈચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોસાય એવું રહ્યા કરે છે. જોકે એ વાતનો ખેદ યોગ્ય નથી, કેમ કે પોતાનો અપરાધ છે, એ પ્રસંગ ઊભો થયો છે એમાં. બીજું શું છે કે આવા પ્રમાણિક વેપારી બજારની અંદર ઓછા હોય છે. મોટાભાગે વેપારી ઓછા વધતા પ્રમાણમાં અપ્રમાણિકતા કર્યા વિના રહેતા નથી. કેટલાકનો તો સિદ્ધાંત જે હોય છે કે પૈસા કમાવા હોય તો ખોટું કર્યા વિના પૈસા મળે નહીં એમ સમજીને કરે છે કેટલાક તો. તો કેટલાક એમ કરે છે ભાઈ ક્યાંક થોડું ઘણું આપણે કર્યા વગર હાલશે નહીં. જ્યારે આવા પ્રમાણિક કે પ્રાણ જાય તો પણ અપ્રમાણિકતા ન કરવી, શ્રીમદજી એટલા બધા પ્રમાણિક હતા, આગળ આવશે એ બધા પત્રોનું, કે અનિતિ ન કરવી. તો કેવા પ્રસંગ કે પ્રાણ જાય ત્યાં સુધીના પ્રસંગમાં અનિતિ ન કરવી. શું, અને મુમુક્ષુને શિક્ષા આપી છે કે ઉપદેશ નહીં પરિણમે હો, જો તમે અનિતિમાં રહેશો વ્યવહારિક જીવનમાં તો ઉપદેશ નહીં પરિણમે, તો એવા એમની છાપ પછી એવી થઈ ગયેલી. તો ત્યાં લોકો વેપાર કરવા પણ ત્યાં રાજી થાય, તો ભાઈ આપણને છેતરામણ નહીં જાય, માલ લેવો હોય તો એનો લ્યો, આપણે જો સારો માલ લેવો હોય અને યોગ્ય કિંમતમાં લેવો હોય અને ખોટો ભાવ ન આપણને લાગે તો ત્યાં લેવા જાઓ, તો એને માલ ખપે એટલો, વેપાર એટલો વધે. આ કુદરતી પૂર્વકર્મ એવું હોય તો કંઈ થાય જ એવું કાંઈ નથી, પણ સામાન્યપણે આમ થાય છે. અને જ્યાં વધારે વેપાર ચાલે ત્યાં એને માલ એટલો ખરીદવો પડે, અને એ પણ વેચવાવાળા એને ત્યાં આવે કે ભાઈ તો ગમે ત્યારે જાઓ, એ તો ના પાડતા જ નથી કે અમે તો લેવા તૈયાર છે, માલ લાવો લઈ લઈએ તમારો માલ, કેમ કે એને સામે ખપત છે. તો બંને પ્રકારના ત્યાં કામ સારી રીતે થતા હોય તો એને તો પ્રવૃત્તિ વધી જ જવાની છે. આવી આટલી બધી પ્રવૃત્તિ કોણ કરે કે જેને બહુ સંસારમાં સુખી થવું હોય આવી પ્રવૃત્તિ કરે. હવે અમારે તો એ હેતુ નથી કે સુખી થઈ જવું છે ને બહુ પૈસાવાળા થઈ જવું છે, છતાં આ બધું ચાલે છે. શું કરીએ, કોઈ એવું પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, કેમ કે ઘરાક કાંઈ ગોતવા જાવ તો આવે નહીં, બોલાવો તો કાંઈ માલ લઈ લે નહીં. શું, એ તો કુદરતી જ વસ્તુ છે, એટલે એ વાતનો કોઈ ખેદ શું કરવો. છતાં પણ ઉદાસીનતા જ ભજીએ છીએ, છતાં અમે રસ લેતા નથી એમ કે છે. અંદરની વાત જુદી છે. એવું બધું ઘણું ધંધો મોટા પ્રમાણમાં ચાલે છે માટે અમે રસ લઈએ છીએ એમ નથી, અમે તો ઉદાસીનતા જ ભજીએ છીએ. છૂટવું છૂટવું થઈ રહ્યું છે એમને તો, શું ક્યારે આમાંથી છૂટીએ. હજી તો ઉગતી ઉંમર છે, 24-25 વર્ષની ઉગતી ઉંમર છે, એમ નથી કે 40-50 વટાવી ગયા છે. અત્યારે તો 60-70 સુધી માણસો દુકાન છોડતા નથી, આરે આવી ગયા હોય. આ તો હજી 25 વર્ષે એમ કહે છે કે છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. હા, એ પોકાર કરે છે આત્મા અંદર. એ ઉદાસીનતા જ ભજીએ છીએ, તથાપિ તે કારણે એક બીજો ખેદ ઉત્પન્ન તે થાય છે કે બીજો ખેદ ઉત્પન્ન થાય છે તે એ કે સત્સંગ અને નિવૃત્તિનું અપ્રધાનપણું રહ્યા કરે છે. 12 મહિનામાં માંડ મહિનો 2 મહિના કાઢી શકે, એમાં કોઈક વર્ષ તો ખાલી જાય પાછો, એ વાત એમને ઓછી પડે છે. અત્યારે તો 1-2 મહિના વેપારીની નિવૃત્તિ લઈને ક્યાંય જતા નથી, જાય છે એ તો ઢળો કર્યા જ કરે એમને. ગુરુદેવ કહેતા ઓલા બળદિયાનું દૃષ્ટાંત આપતા, ઘાણીનો બળદિયો રાત ને દી ફર્યા જ કરે, ફર્યા જ કરે. મારા વિચારો, રાત ને દી ઘાણીની જેમ સંયોગ આશ્રિત ચાલ્યા જ કરે. સંયોગ આશ્રિત વિચારની ધારા જ સંયોગ આશ્રિત થઈ ગઈ હોય છે, એમાં તો એટલું ડૂબવા સિવાય બીજું કાંઈ થાય નહીં. હા, દરેક સ્ટેજમાં એ છે, ઉપર જ જોવે છે, નીચે જોતા જ નથી. એટલે આ પ્રવૃત્તિને કારણે એ પ્રકારનો ખેદ થાય છે કે સત્સંગનું અપ્રધાનપણું થાય છે અને નિવૃત્તિનું પણ, સમયની નિવૃત્તિનું પણ અપ્રધાનપણું રહ્યા કરે છે. અને પરમ રુચિ છે જેને વિશે હું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના ક્વચિત ત્યાગ જેવા રાખવા પડે છે. જાણે એનો ત્યાગ કરી નાખ્યો હોય ને એવી પરિસ્થિતિમાં, સતત કામ જ્યારે સતત વ્યવસાય ચાલતો હોય ત્યારે એ આત્મજ્ઞાન અને આત્મવાર્તા એ જાણે ત્યાગ જેવો, એવી ઈચ્છા નથી છતાં એનો ત્યાગ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. મિત્ર, નિયમિત રીતે કેટલાક માણસો તો જે સ્વાધ્યાયદી કરતા હોય છે એ પણ અહીંયા બનતું નથી. એમાં ખાસ કરીને મુંબઈમાં જેને મોટા વેપાર છે એને તો માથું ઠેકાણે હોતો નથી, કેમ કે ભાઈ અત્યારે અમારે ફોરેનના બાયર્સ આવ્યા છે, એટલા બધી દીનતાથી વેપાર કરતા હોય છે કે એને રાજી રાખો, એને ખુશી રાખો. દારૂ પીતા હોય ને દારૂ પીવડાવે, કેમ કે પરદેશના માણસો છે ને હોટલમાં ઉતારે, એને જે જોઈએ અમારા ખાતે લખીને આપજો, ખાવાના પીવાના કોઈ ઠેકાણા હોય નહીં, એક દિન તા કમાવાની છે. કેટલું પાપ બાંધે છે એનો કોઈ હિસાબ કિતાબ રહેતો નથી. આ પરિસ્થિતિ આજે છે. અહીં તો કહે છે કે આત્મવાર્તા ગૌણ કરવી પડે છે એ અમને પૂછાતું નથી. આત્મજ્ઞાન જ્ઞાન તો વેદક હોવાથી મૂંઝવતું નથી એમ કહી દે છે. પછી પોતે શબ્દ વાપરી નાખ્યો છે કે આત્મજ્ઞાન અને આત્મવાર્તા કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના ત્યાગ જેવા રાખવા પડે છે. પણ આત્મજ્ઞાનનો ત્યાગ નથી થતો. કેમ કે આત્મજ્ઞાન વેદક હોવાથી મૂંઝવતું નથી. એની તો વેદનાને ધારા ચાલુ છે. પરિણામની અંદર આત્માના પરિણતિ જે છે એ વેદક પરિણતિ છે. પકડાતી નથી એમ નથી ભાઈ, એ વેદક પરિણતિ છે. એ તો વેદન છે એનું તો, એટલે એ કોઈ મૂંઝવણનો વિષય નથી. પણ આત્મવાર્તાનો વિયોગ છે તે મૂંઝવે છે. આત્મવાર્તાનું ઠેકાણું નથી પડતું એ વાત અમને બરાબર લાગતી નથી. તમે પણ ચિત્તમાં એ જ કારણે મૂંઝાવ છો. સુભાગભાઈને લખે છે કે તમને પણ આત્મવાર્તાનો પ્રસંગ નથી એટલે મૂંઝવણ થાય છે. ઘણી જેને ઈચ્છા છે એવા કોઈ મુમુક્ષુ ભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. એ અમારા વેપારને લઈને એને વિરહ પડે છે, અમે જાણીએ છીએ, અને એનો ખેદ છે અમને. તમે બંને ઈશ્વર ઈચ્છા શું ધારો છો તે વિચારશો, એટલે કે તા નિવૃત્તિમાં તમે આવી શકશો કે કેમ વિચારી જોજો. અને જો કોઈ પણ પ્રકારે શ્રાવણ વદનો યોગ થાય તો તે પણ કરશો. સંસારની જાળ જોઈને ચિંતા ભટશો નહીં. સંસારમાં તો અનુકૂળતા અને પ્રતિકૂળતા અને ગડબડ ચાલ્યા જ કરવાની, એક ધારું કોઈને ચાલતો નથી. તો એની જાળ છે એ બધી સંસાર દજાડે એ ઝાડ. ઝાડ એટલે દજાડે એ ઝાડ આકુલતાની અગ્નિ ઉત્પન્ન કરે છે. એ ચિંતાને કારણે છે, એ ચિંતા ભજવા જેવી નથી. જો ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. કાંઈ જ્ઞાન વાર્તા લખશો. આ એક મુમુક્ષુની ભૂમિકામાં બહુ સારી વાત લખી છે. જરા વિશેષ વિચારવા જેવો વિષય છે. કાલે થોડો પાછળ થઈ જશે. Thank you.